તારીખ 6/6/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 490 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું મુંબઈમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 398
આ મનુષ્ય ભાવમાં આ મનુષ્ય ભાવમાં ગુરુદેવ મળ્યા અને ભાવનો અભાવ કેમ થાય તે માર્ગ બતાવ્યો ગુરુદેવે. શું બતાવ્યું? ભાવનો અભાવ કરવાનો માર્ગ બતાવ્યો અથવા જન્મ મરણ નો નાશ કરવાનો માર્ગ બતાવ્યો, મુક્તિ નો માર્ગ બતાવ્યો. તીર્થંકર દેવે, ભગવાન મહાવીર સ્વામીએ પણ મુક્તિ નો માર્ગ બતાવ્યો છે. આવું પુણ્ય થાય તો આવો ભાવ મળે એ માર્ગ નથી. આત્મા બધા વિભાવોથી જુદો શુદ્ધાત્મા છે. એવું વેદજ્ઞાન કરી દ્રવ્ય દ્રષ્ટિ કરવાનો માર્ગ બતાવ્યો છે. વેદજ્ઞાન કેમ થાય એ બતાવ્યું અને પોતાના સ્વરૂપની દ્રષ્ટિ એટલે શ્રદ્ધા કેમ થાય એ પણ બતાવ્યું. તે માર્ગની રુચિ થાય શું કરવા જેવું છે, માર્ગ એટલે ઉપાય, તેની રુચિ થાય, વાંચન વિચાર કરી તેની લગ્ન લાગે, આ એક બેન્સોના વચનોમાં ખાસ વાત આવે છે. જીવને જો ખરું મૂલ્યાંકન આવ્યું હોય કે આમાં કેટલો લાભ છે તો એને લગ્ન લાગ્યા વગર પાછળ પડી જાય. એ જીવનમાં કરવા જેવું છે, જીવનમાં આ કરવા જેવું છે. પોતાના અનુભવથી આ વાત કરી. સંસારમાં આવા પુણ્ય પાપના ઉદયો તો ચાલ્યા કરે છે, અનુકૂળતાઓ અને પ્રતિકૂળતાઓના ઉદય તો ચાલ્યા જ કરવાના, એમાં કઈ નવું નથી. જેમ રાત પછી દિવસ આવે છે, દિવસ પછી રાત આવે છે, એમ અનુકૂળતા જાય પ્રતિકૂળતા આવે, પ્રતિકૂળતા જાય ને અનુકૂળતા આવે. તાત્પર્ય એ છે કે બધું ગૌણ કરવા જેવું છે, ન તો પ્રતિકૂળતાને મુખ્ય કરવા જેવી છે, ન તો અનુકૂળતાને મુખ્ય કરવા જેવી છે, અને બધી પરિસ્થિતિમાં પોતાનું કામ કરી લેવા જેવું છે. પરિસ્થિતિને ગૌણ કરીને જો પરિસ્થિતિ મુખ્ય કરો તો પોતાનું આત્મકાર્ય નહીં થાય. ગૌણ કરી નાખો, આ બધું ચાલ્યા જ કરે ને, આવ્યા જ કર્યું છે, થયા જ કર્યું છે, તેથી આત્માને કાંઈ લાભ નુકસાન નથી અને તેનાથી સુખ દુઃખ કે શાંતિ અશાંતિ પણ એનાથી નથી. સંસારમાં આવા પુણ્યપાપના ઉદયો તો ચાલ્યા કરે છે અને જેને આયુષ્ય ધારણ કર્યું તેનું આયુષ્ય પૂરું થાય છે. જન્મનારનું મૃત્યુ નિશ્ચિત છે. ત્યારથી જન્મનાર પહેલાથી, જન્મનાર ત્યારથી નહીં, જન્મનાર પહેલાથી આગળના ભાવ આયુષ્ય બંધાય, આયુષ્યની સ્થિતિ બંધાય છે, નિશ્ચિત થઈ જાય છે. આયુષ તો શરૂ થાય છે માતાના ઉદરમાં શરૂ થાય છે. લૌકિક રીતે આપણે જન્મદિવસમાં લાવીએ છીએ એ બીજી વાત છે, પણ એ પહેલા 9-10 મહિના જે કાંઈ સમય હોય છે ગર્ભધારણનો, આયુષ્ય ત્યાંથી શરૂ થાય છે. અને એ પહેલા એ બધું નિશ્ચિત થઈ ચુકેલું છે. એ રીતે વાત કરતા કોઈ પણ બાળક જન્મે અને એની માતા એને પોતાની ગોદમાં લે, પડખામાં લે, એ પહેલા અનિત્યતાએ એને ગોદમાં લઈ લીધો છે. કોણે?
અનિત્યતાએ.
અનિત્યતાએ એને ગોદમાં લઈ લીધો છે, પછી એની માં એને ગોદમાં લે છે. એટલે શું છે કે એનું મૃત્યુ પહેલેથી નિશ્ચિત છે, જન્મ એ પહેલા જ નિશ્ચિત છે. વિચાર આવે, યાદ આવે, પણ જેનો દેહાંત થયો છે એના વિચાર આવે, એની યાદ આવ્યા કરે તો એ વિચારો ફેરવી નાખવા, ફેરવા કરવા, બદલી નાખવા. એના વિચારમાં એને યાદદાસ્તમાં ન રહેવું. લોકો પણ ભૂલવાડવાની મહેનત કરે છે, બધા ભેગા થાય, જુદી જુદી વાતો કરાવે, 12માં 13માં એ બધું ફંક્શન કરે, એ બધા ભૂલવાડવાના જ રસ્તા છે. પણ એ રીતે ભૂલવાનું નથી, બીજી રીતે ભૂલવાનું છે. આકુલતા કરવાથી શું થાય? શાંતિ તે જ સુખદાયક છે. શાંતિ રહે તો સુખદાયક છે, બાકી આકુલતા કરવાથી કઈ ફેર પડવાનો નથી કે બીજો કોઈ લાભ થવાનો નથી. વધારે દ્રઢ થાય છે, એટલે ભિન્નતા જાણવી, ભિન્નતા માનવી, ભિન્નતા સમજવી અને ભિન્નતાનું અવલંબન લઈને ભૂલવું, કેવી રીતે ભૂલવું? જ્યાં નિરુપાયતા છે, કોઈ ઉપાય નથી, ત્યાં શાંતિ રાખવી તે સુખદાયક છે. માટે શાંતિ રાખવી તે એક જ ઉપાય છે. પણ કોના અવલંબને શાંતિ રાખવી? પોતાને આત્મકલ્યાણ કરવું છે એ ભાવનાના અવલંબને શાંતિ રાખવી, પોતાના ગુરુ હોય તો તેના અવલંબને શાંતિ રાખવી, તેમ નહીં તો શાસ્ત્રના વાંચનના અવલંબનથી પણ શાંતિ રાખવી, અને પંચ પરમેશ્વરની યાદી ગુરુનું સ્મરણ કરીને પણ શાંતિ, પરમેશ્વર પદનું સ્મરણ કરીને પણ શાંતિ રાખવી. આ મનુષ્ય ભવમાં આત્માનું ભાન થાય, આત્માનું થાય તે લાભદાયક છે. આ મનુષ્ય ભવમાં આત્માનું જેટલું કાર્ય થાય એટલું લાભદાયક સમજવું, એટલો લાભ સમજવું. જો મોટા ભાગના મનુષ્યો સંયોગ પ્રાપ્ત કરવામાં, પ્રાપ્ત સંયોગને વધારવામાં અથવા પ્રાપ્ત સંયોગને જાળવી રાખવામાં, સાચવી રાખવામાં આયુષ્યનો મોટો ભાગ ગુમાવે છે, ખર્ચી નાખે છે, ગુમાવે છે, ખર્ચીને ગુમાવે છે. ખર્ચીને સામે કઈ મળતું નથી, મળે છે દુર્ગતિમાં જવાના કર્મો બંધાય તેટલું, એટલું મળે છે. એટલે વિવેકે કરીને પોતાનું ભવિષ્યનું કેવી રીતે સુધારવું એ વર્તમાનની અંદર વિવેક કરીને પોતાનું કાર્ય કરી લેવાનું છે. મોટા ભાગના મનુષ્ય તો સંયોગ પાછળના પરિણામોમાં લાગેલા રહે છે અને એ જ જીવને દુર્ગતિનું, અધોગતિનું કારણ બને છે. કેમ કે એમાં રાજદ્વેષને આપના પોટલા સિવાય બીજું કાંઈ છે નહીં. એટલે આપણું જીવન બદલી નાખવા જેવી વાત છે. આ મનુષ્ય ભાવ તો માંડ માંડ મળે છે, બહુ દુર્લભ છે. એક ઇન્દ્રિય માંથી બે ઇન્દ્રિય થોડું દુર્લભ છે, પંચેન્દ્રિય મનુષ્ય તો બહુ દુર્લભ છે. એ વાત એટલા માટે સમજવી જરૂરી છે કે મનુષ્ય આયુ સંયોગના કાર્યો માટે ખર્ચાઈ જાય કે વ્યતીત થઈ જાય એવું ન બને, ન બનવું જોઈએ. ન ચાલતા કરવું પડે તો ઉદાસીનતા રહેશે, પણ ઉત્સાહ અને ઉમંગ લાવીને કઈ કરવા જેવું નથી. આમ વાત છે, ઉદાસીન ભાવે ન ચાલતા કરવું પડે તે જુદી વાત છે, પણ ઉદાસીન ભાવે નહીં. પોતાને એવું લાગવું જોઈએ કે અનંત કાળે મોંઘો અને દુર્લભ એવો મનુષ્ય ભાવ ભાવનો અભાવ કરવા માટે મને મળ્યો છે, એવું અંદરથી લાગવું જોઈએ. અનંત ભાવનો નાશ કરવા માટેનો ઉપાય પ્રાપ્ત કરવા માટે જાણે મને આ મનુષ્ય ભાવ મળ્યો છે માટે બધી વાતો ગૌણ કરીને આ જ કાર્યને મુખ્યતા આપવી એ જ મારો ધર્મ છે, પ્રાથમિક ધર્મ એ છે. એવી મુખ્યતાથી જો આ દિશામાં પ્રવૃત્તિને પ્રયત્ન કરે તો ગેરંટી સફળ થાય થાય ને થાય ગેરંટી. આ મનુષ્ય ભાવ તો માંડ માંડ મળે છે, રાગ ને લઈને દુઃખ થાય છે, રાગ થયો કે મમત્વ થયો એને લઈને જીવને દુઃખ થાય છે, પણ પરિણામ ફેરવા વગર છૂટકો નથી. એ પ્રસંગે મમતા અથવા રાગને લઈને દુઃખ થાય છે, પણ પરિણામને ફેરવી નાખવા પ્રયત્ન કરીને પણ ફેરવવા. ભૂજા વગર કોઈ રીતે છૂટકો નથી, અને અમુક ટાઈમે ભૂલી પણ જવાનો હતો, પણ કે સ્મરણ છે કે જેમ જેમ દિવસો જાય સમય જાય તેમ વિસ્મરણને પ્રાપ્ત થાય છે, સ્મૃતિ છે ઝાંખી થતી થતી શું થાય છે. આ મતિ જ્ઞાનની વૈજ્ઞાનિક પરિસ્થિતિ જ આ છે. સ્મૃતિ છે એ મતિ જ્ઞાનનો ભેદ છે, કાળે કરીને ભૂસાઈ જાય. અહીંયા એમ કહે છે કે એને સમ્યક પ્રકારે તું વિસ્મરણ કર, બાકી વિસ્મરણ તો થશે જ, પણ સમ્યક પ્રકારે વિસ્મરણ કરતો. સમ્યક પ્રકારે એટલે આત્મહિતમાં એ પ્રસંગને પરિવર્તિત કરીને જેના મમત્વથી સ્મરણ આવે છે એને વિસ્મરણ કર, બાકી તો સ્મરણનું વિસ્મરણ તો થવાનું છે. સંસારનું સ્વરૂપ આવું છે, આવાગમન થાય એ સંસારનું સ્વરૂપ છે. કુટુંબમાં નવા નવા સભ્યો દાખલ થાય છે અને જૂના જૂના જાય છે, એ સંસારનું સ્વરૂપ છે. આત્મા જાણનારો છે, એમાં કઈ ફેરફાર કરનારો કે કરી શકનારો નથી, એ તો જાણનારો છે. શરીર જુદું છે અને વિકલ્પ થાય તે પોતાનો સ્વભાવ નથી, શરીર જુદું છે અને વિકલ્પ થાય તે પણ જુદા છે, બંને પોતાનું સ્વરૂપ. શરીરે પોતાનું સ્વરૂપ નથી અને વિકલ્પ પણ આત્માનું સ્વરૂપ નથી. આત્મા કોઈ અપૂર્વ અને અનુપમ તત્વ છે. આત્મા છે એનો સ્વભાવ એનું સ્વરૂપ કોઈની સાથે ઉપમા આપી શકાય એવું છે નહીં, બધી ઉપમા ટૂંકી પડે છે ઓછી પડે છે, આપે છે, શાસ્ત્રકારો એને ઉપમા આપે છે, પણ એ બધી ઊંચી પડે છે. એ જ્ઞાનનો સાગર છે, પણ સાગરને નીચે તળિયું છે, 5-6 માઇલે તળિયું આવે છે. આપણા સમુદ્ર છે, એને આટલાન્ટિક પેસિફિક છે, એ મોટા છે, એને 5-6 માઇલે તળિયું છે. જ્ઞાનને નીચે તળિયું નથી, અગાળાત સમુદ્ર છે. એટલે સમુદ્ર શબ્દ પણ ઓછો પડે છે. કોઈ પણ ઉપમા છે એ પૂરેપૂરી લાગુ નહીં પડતી હોવાથી એને અનુપમ તત્વ કહેવામાં આવે છે. અને અપૂર્વ છે, ક્યારે પણ અનુભવમાં લીધું નથી પૂર્વે, એવું અપૂર્વ છે. જીવનમાં કઈક આત્માનું કાય સાર્થક થાય તો તે શ્રેયરૂપ છે. જીવનમાં કઈક આત્માનું સાર્થક થાય, સાર્થક થાય એટલે કલ્યાણ થાય, તો તેટલું શ્રેય એટલે સારું છે. બાકી તો જન્મ મરણ ચાલ્યા કરે છે, અનંતકાળથી પરિભ્રમણ ચાલ્યા જ કરે છે. અને એ પરિભ્રમણ માં જીવ થાય છે. ક્યાંય સંસારમાં કોઈને સુખ નથી એ વાત સાબિત કરવાની જરૂર નથી, કારણ કે બધા સુખ માટે પ્રયત્નો કર્યા જ કરે છે. સુખ મળ્યું હોત તો એવું ન બનત. જીવે આવા અનંત જન્મ મરણ કર્યા છે, દેવના, મનુષ્યના, નરકના અને તિરિંચના, ચારે ગતિના અનંતા જન્મ મરણ કર્યા છે. અનંતા એટલે ગણિતની બહાર સંખ્યામાં જવું પડે, બિયોન્ડ મેથેમેટિક્સ, એટલા જન્મ મરણ કર્યા છે. મોટો રાજા થાય તો પણ આયુષ્ય પૂરા થાય છે, માટે આવા પ્રસંગે શાંતિ રાખવી તે જ સુખદાયક છે. તાત્પર્ય એ છે કે આર્ત ધ્યાનના પરિણામ કરવા અને સમજણ પૂર્વક. હવે ભવ જ ન મળે અર્થાત ભવનો અભાવ કેમ થાય તે જ કરવાનું છે. 195 માં કૃપાલ દેવે દીધું, અનંત પરિભ્રમણ થયું, હજી એનો નાશ થયો નથી. કેમ થાય આ વસ્તુ ઉભી થવી જોઈએ, તો પછી કેમ થાય એનો રસ્તો મળે, એ વાક્યમાં અનંત અર્થ સમાયેલા છે. પછી એમાંથી બધું થઈ જાય. ભવનો અભાવ કેમ થાય તે કરવાનું છે. આત્મામાં બધું ભર્યું છે, બહાર ક્યાંય લેવા જવું પડે તેવું નથી. પોતાનું આત્મકલ્યાણ કરવા માટે કાંઈ બહારથી સાધન મળવું મળે તો થાય ને નહીતર ન થાય એવું નથી. બધું ભર્યું છે, બહારમાં ક્યાંય સુખ શાંતિ નથી. ગમે તેવી પરિસ્થિતિ હોય તો પણ કોઈને સુખ શાંતિ નથી, કેમ કે સમાધાન નથી. કોઈ જાતનું સમાધાન થાય એવું છે નહીં. અજ્ઞાન અવસ્થા પોતે જ અજ્ઞાનતાથી ટેન્શનને ઊભી કરે છે. જે ટેન્શન ઊભું થયું એમાં ક્યાંય સુખ શાંતિ નથી. શાંતિ અને સુખ તો આત્મામાં ભર્યા છે, એ આત્માની સંપત્તિ છે, ગુણ સંપત્તિ છે, શક્તિ રૂપે ભર્યા છે. એને યથાર્થ પ્રકારે વ્યક્ત કરવાના છે, છે આત્મામાં. બહારથી આવે કે મળે એવી પરિસ્થિતિ હોય છે નહીં. બહારમાં જીવ સંતોષ અને શાંતિ માને છે તે જીવની ભ્રમણા છે. શું કહે છે, કોઈ માણસો એવા હોય છે કે આપણે સંતોષ રાખીએ અને સુખી થાય, લૌકિક વિચારથી સંતોષી નર સદા સુખી એમ કે છે ને, ઘણા માણસો એવી રીતે વિચારી દે છે, આપણને આટલામાં સંતોષ છે, હવે આપણે બહુ જરૂરત પણ નથી ને, આપણે કઈ વધારે આકુલતા કરીને કોઈ માથાકૂટ વધારવી નથી. સુખી ખરો કે નહીં, લૌકિક દ્રષ્ટિએ ભલે લોકો એને સુખી કહે, એને સંતોષ વાળી લીધો, પણ એવો સંતોષ માનવો એ જીવની, સુખ એમાં સુખ માનવું એ જીવની ભ્રમણા છે. નથી પણ એ સુખ શાંતિ એને માનવી એ ભ્રમણા છે, કેમ કે એ સ્થિતિ લાંબી ટકતી નથી. ફરી પાછો કોઈ ને કોઈ પ્રકારે ઉદયમાં ફેરફાર થાય છે અને એને પણ અંદરમાં ભય છે કે બહારની પરિસ્થિતિ મારા કાબુમાં છે નહીં. કોઈ સંયોગોના ફેરફાર કોઈના કાબુમાં છે એને પણ ખબર છે, ત્યારે કાબુમાં નથી, ત્યારે કોઈ પણ પરિસ્થિતિ બદલાશે તો એનો ભય, તો અનિશ્ચિતતાનો અને અનિત્યતાનો ભય એને દુઃખ પહોંચાડી રહ્યો છે. એટલે સંતોષમાં છે ત્યારે પણ દુઃખી છે, ખોટું ખોટો સંતોષ પકડ્યો છે એ વખતે પણ એ દુઃખી છે. ભવિષ્યની અનિશ્ચિતતા અને અનિત્યતાની ચિંતા થયા વિના રહેવાની નથી. અજ્ઞાનતાનું લક્ષણ છે અથવા અજ્ઞાનતાનું સ્વરૂપ જેવું છે. કોઈ અજ્ઞાની જીવને ભવિષ્યની ચિંતા ન થાય એવું બનતું નથી. એક જણ લાવી દો નહીં, કાં વર્તમાનની ચિંતા કરે ને એની ભાંજગઢમાં પીડ્યો હશે, કાં ભવિષ્યની, છતાં સંતોષ ને સુખ માને તો એ ભ્રમણામાં છે. આત્મા સ્વરૂપે કરીને નિત્ય હોવાથી એને જ્યાં સુખ માન્યું છે એ પણ નિત્ય જ જોઈએ છે, એને કાયમ રહેવું જોઈએ. તાવડીએ ટકોરો મારીને લેશે એ જલ્દી ફૂટે નહીં. ત્યાંથી માંડીને કપડું લેશે તો મજબૂત લેશે, એ ટકાવ હોય એવું કાપડ લેવું, તો ફાટી જાય એવું લેવું. અને મકાન બનાવે તો કોઈ બી પડે નહીં એવું બનાવવું, કેમ કે પોતે નિત્ય છે એટલે બધે નિત્યતા ઈચ્છે છે, પોતે અનંત સુખ ધામ છે એટલે બધામાંથી સુખ જ લેવા ઈચ્છે છે, પોતે સર્વજ્ઞ સ્વભાવી છે એટલે આખા જગતને જાણવાનું ઈચ્છે છે, પોતે લોકોનો પાર નથી. કેવી રીતે કોઈ ધરાય છે એમ કે દુનિયાભરની વાતો આવે છે એની અંદર, કે રાતના એક એક બે વાગ્યા સુધી લોકો જોવે છે. કેમ બહુ જાણવું, બહુ જાણવું, જાણવું 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 જાણવું, એટલું જાણવામાં ગડદી થતી નથી, ગમે એટલું જાણે તો જ્ઞાનનો સ્વભાવ તો જુઓ. બહુ જાણ્યું હવે નહીં જાણી શકાય, બહુ ભરાઈ ગયા જ્ઞાનમાં, હવે જગ્યા નથી એવું થાય છે, જાણ્યા જ કરો. સ્વભાવ એવો છે, પણ જે એની રીત છે એ ઊંટી છે, ઊંધી છે. સુખ જ્ઞાન વગેરેની પ્રાપ્તિ, નિત્યતાની પ્રાપ્તિ સ્વરૂપના આશ્રયે થાય તે સમ્યક છે અને તે યથાર્થ છે, બાકી બધું ખોટું છે. ઉલટો ઉપાય કરવાથી અશાંતિ થશે, બીજું કઈ થવાનું નથી. અંતરાત્મામાંથી આત્માના સુખ શાંતિ કેમ પ્રગટ થાય, આત્માનું કલ્યાણ કેમ થાય, તે માટે પ્રયત્ન કરવો. પ્રયત્ન કરવો તો એને માટે કરવો, બીજી રીતે પ્રયત્ન કરવા જેવો નથી. જે કાંઈ તકલીફ છે એ રીતની છે. જોઈએ છીએ તો બધાને સુખ જ જોઈએ છે, શાંતિ જોઈએ છે, પણ રીતમાં વાંધો છે. સંસારની રીતે તો ભૂલવાળી છે, પણ ધર્મના ક્ષેત્રમાં પણ જીવ જુદી જુદી રીતે પ્રવર્તે છે, જુદા જુદા સંપ્રદાયો છે, એમાં પણ એ જ ગડબડ છે. રીતની ભૂલ છે, રીતની ભૂલ કયો કે વિધિની ભૂલ કયો, બંને એક વાત છે. કેટલાય પુણ્ય ક્રિયા હોય ત્યારે આ મનુષ્ય ભાવ મળે છે. મનુષ્ય ભાવ છે એ પુણ્યનું ફળ છે. મનુષ્ય અને દેવ બંને ગતે, પણ દેવ ગતિમાં આત્મકલ્યાણ થવાનો તક ઓછી છે. મનુષ્યમાં પણ મધ્યમ કોટિના મનુષ્યને આત્મકલ્યાણની જેટલી તક છે એટલી બહુ શ્રીમંતોને નથી ને બહુ ગરીબોને નથી. તો દેવોને ક્યાંથી હોય, કેમ કે અતિ શ્રીમંત છે દેવો, તો અતિ શ્રીમંત છે. શાસ્ત્રમાં એ વાત છે, અતિ પરિગ્રહ તે નરગતિનું કારણ છે. કેમ કે પરિગ્રહ હતી એમ મમત્વ પણ અતિ થવાનું. હિન્દુસ્તાનમાં 90% થી વધારે માણસો પરિવારો સામાન્ય સ્થિતિમાંથી બે પૈસા કમાતા થયા, પછી મુંબઈ રહીને કે દેશમાં રહીને પછીની વાત છે. પણ અત્યારે બે પૈસા હોય તો ભૂતકાળ જોવે તો એટલું નહોતું, એ લગભગ તમને 90% જોવા મળશે. પોતાનો ભૂતકાળ જોઈએ અત્યારે જે પરિસ્થિતિ છે, આર્થિક સ્થિતિ એના કરતા નબળી હતી કે નહોતી, એ હતી બરાબર છે. હવે પરિણામના રસનો તપાસ કરો તમે કે એ દરમિયાન શું થયું. તમારી આર્થિક સ્થિતિ વધી તેમ તેમ તમે તમારી અનુકૂળતાના સાધનો ઘરમાં ઘસાવતા ગયા. કાલ મારા હતા તો એમાંથી ફ્લેટમાં આવ્યા, પછી એમાંથી મોટી જગ્યાઓ લેવા મળ્યા, દુકાનો લેવા મળ્યા, પછી એના જેટલા ઘરમાં ઘર વખરીને સામગ્રી છે વિધ વિધ પ્રકારને પંચેન્દ્રિય એના વિષયો વધારવા મળ્યા. એમાં રસ વિભાવ રસ હોય છે કે થઈ તો એ તો બહુ શ્રીમંત આવે તો શું થાય, તો બહુ વધે, બહુ વધે તો શું થાય, બહુ સ્વાભાવિક રીતે આમ બને છે, સહજપણે આવું જ બને છે. મનુષ્ય ભાવ છે એ ચાર ગતિમાં સૌથી આત્મકલ્યાણ માટેની શ્રેષ્ઠ તકવાળો છે. અને એ મનુષ્ય ભાવમાં પણ બહુ ગરીબાઈ કે બહુ શ્રીમંતાઈ ઈચ્છનીય નથી. કેમ કે બહુ ગરીબાઈ હશે ને તો પ્રતિકૂળતાના દુઃખ મટાડવામાંથી ઊંચો નહીં આવે એના પરિણામ, એટલે એમાં તીવ્ર રસવાળા પરિણામ થશે. કેમ કે પછી દુનિયા સમજો છે કે આને બધું છે ને મારે નથી, આ બીજાને છે ને મારે નથી, બીજાને છે ને મારે નથી, એમાંથી પરિણામ બગડી જશે. અને બહુ શ્રીમંતા હશે તો પણ આજે શ્રીમંતોને કેટલા લફરા છે એ કાંઈ સમજાવવાની જરૂર નથી. તેનો અવરોધ ન થાય, નવરો થાય તો વિચારે ને આત્મકલ્યાણની વાતને. કેમ કે ધંધા વધવા માંડે, ધંધા વધવા માંડે, ધંધાના લફરા વધવા માંડે. મધ્યમ કોટી ન હોય તો બહુ હાઈ હોય ને ધમાધમ ન હોય જીવનમાં શાંતિથી વિચાર કરી શકે. તમારું આત્મા કલ્યાણ કેમ થાય? પ્રેક્ટિકલ સાઈડ છે ને, વૈરાગ્ય અને ઉપશમ ના કાળ છે. શું છે? વૈરાગ્ય અને ઉપશમ ના કાળ છે. વૈરાગ ઉપશમ આવા જ નથી. એટલે તે અલ્પ કરવા, જેથી અસત્સંગ અને અસત પ્રસંગો ઘટે, અને જેથી સત્સંગ માટે વધુ ને વધુ જીવનમાં અવકાશ રહે. બાકી આ અનિશ્ચિત ને અનિશ્ચિત અને ટૂંકું આયુષ્ય 150 વર્ષનું આયુષ્ય બહુ ટૂંકું ગણાય. જેમ કોઈ જુગારમાં આખી સંપત્તિ હારી જાય અને લાચાર પરિસ્થિતિમાં આવી જાય, એમ માત્ર સંયોગો પાછળ જીવન ગાળવું એ બુદ્ધિનો જુગાર ખેલે છે. શું કરે છે? બુદ્ધિનો જુગાર ખેલે છે. જરાય બુદ્ધિ વાળા નથી એ, અને જુગાર ખેલનામાં બચે એમાંથી, બાકી બધા હારી જાય. આજે આ હારે કાલ બીજો હારે, હારવાનો હારવાનો ને હારવાનો. બજારમાં બિઝનેસમાં હતા ત્યારે તેલનો સટ્ટો અમારે ત્યાં ચાલતો હતો ગામડામાં, દરેક જગ્યાએ. મુંબઈમાં તો 52 બજારના સટ્ટા ચાલતા હતા બધી બજારોમાં. સટ્ટો એટલે શું? કે બુદ્ધિનો જુગાર. આમ તો દિવસો બુદ્ધિ ચર્ચા એવી કરતા. અમારે કાર્ડ હતો પણ બહુ રસનો કાઢે છે, કેમ કે બુદ્ધિનો જુગાર ગણાતો. અને એમ કહેવાય કે દુશ્મન ને આ લોકો માયા ને માયાચારી કેવી રીતે, દુશ્મન ને મારવો હોય તો સત્ય ચડાવી દેવો. શું કે ખરાશ થઈ જશે, મરી જશે. આવી બધી ચર્ચાઓ ચાલતી બજાર ની અંદર, દુકાન તો એ જ એમ બુદ્ધિનો જુગાર ખરાસ કરે છે માણસ ને વ્યવહારિક જીવનમાં. એમ પારમાર્થિક જીવનમાં સંયોગો પાછળ આયુષ્ય ખર્ચી નાખવું એ બુદ્ધિનો જુગાર છે, અથવા બુદ્ધિનો દેવાળો છે. બધું કાંઈ નથી, હારી જવાનો મનુષ્ય ભાવ, હારી જવાનો. કેટલાય પુણ્ય કર્યા હોય ત્યારે આ મનુષ્ય ભાવ મળે છે, તેમાં સાચા ગુરુ મળવા મહા મુશ્કેલ છે. અને એમાં પણ જ્ઞાની પુરુષ ગુરુ તરીકે મળે એ તો કોઈ અલૌકિક પુણ્યનો સંચય થયો હોય ત્યારે મળે. જાણતા અજાણતા કોઈના આત્મકલ્યાણનું અનુમોદન કર્યું હોય તો એને આત્મકલ્યાણકારી ગુરુ મળે. સાચા ગુરુ મળવા એ તો બહુ દુર્લભ વસ્તુ છે. અને સાચા ગુરુ મળ્યા પછી એને ઓળખવા એથી દુર્લભ છે. ઓળખા પછી વાંધો નથી, ઓળખી લીધા એટલે એને સમ્યક દર્શનનું બીજ પ્રાપ્ત થયું. અને મળવા છતાં ન ઓળખા તો એ બીજ ભૂત ભૂલ રહી ગઈ. શેના કારણે રહી ગઈ? પુણ્ય તો છે મળ્યા એને, યોગ્યતાની ખામીના કારણે, યોગ્યતાના અભાવને કારણે. બાકી જો ઓળખી લઈએ પરિણામ બદલાઈ જાય, આખું જીવન બદલાઈ જાય, એ વાત નક્કી છે. અને ક્યારે ઓળખાય, કે સમજણ પૂર્વક એની જરૂરત લાગી હોય અને મળે ત્યારે ઓળખાય. એમને પુણ્ય યોગે મળી જાય ત્યારે ઓળખવાની મહેનત, પુરુષાર્થ કે પ્રયત્ન કે પરિશ્રમ જીવ કરતો નથી. એમને વખત ગુમાવે, સંયોગ મળવા છતાં ઓળખવાની યોગ્યતામાં આવતો નથી. પણ એને જરૂરત લાગી હોય, સત્પુરુષ મળ્યા વિના, જ્ઞાની પુરુષ મળ્યા વિના, જ્ઞાની ગુરુ મળ્યા વિના કોઈ રીતે મને ઉપાય પ્રાપ્ત થઈ શકે એવી પરિસ્થિતિ સ્પષ્ટપણે દેખાતી જ નથી, છે જ નહીં, વસ્તુસ્થિતિ એ નથી. આવે નહીં ગુરુ ગમ વિના, એ અનાદિ સ્થિત એવી વસ્તુસ્થિતિ છે. એ જ્યારે સમજણમાં આવે અને એકમાત્ર સત્પુરુષને ઈચ્છે તો ઓળખે, એકમાત્ર સત્પુરુષને ઈચ્છે તો ઓળખે, અને ઓળખે તો એને ભજે, એની પરિણતિ થઈ જાય. ઓળખે તો એને ભજે, અને જે ભજે તેના જેવો થાય છે. 335 પત્રમાં ગોપાલદેવે આ વચનો લખ્યા છે, કે જે માત્ર સરળ પુરુષને ઈચ્છે, ઈચ્છે છે, આમાં ઓળખે છે, આમાં અલ્પ વિરામ કરે છે અને ભજે છે, તેઓ થાય છે, તે ઉત્તમ કોટિના મોક્ષ ગણવા યોગ્ય છે. ભજે છે એટલે એની ભજના થઈ જાય. જેમ અત્યારે પૈસાની જરૂરત, પૈસાને ભજે છે કે નહીં, રાત ને દિવસ શેનું ચાલે છે, એની પરિણતિ થઈ જાય છે કે નહીં. રાત્રે સુવાય ને કેમ, પલંગમાં પડે, ગાદલામાં પડે ત્યારે પણ એ વિચાર આવે છે કે નહીં, ઉઠે ત્યારે એ વિચાર આવે, સપનાપણ માં એ વિચાર, ભાવ વિધાન, ભાવ વિચાર, ભજના પરિણતિ થઈ જાય છે. જેવો રસ, જેવો જેનો રસ, તો કાપડ નો વેપારી હતો, બહુ રસ, બહુ રસ, રસ એવું શું કરે ખબર ના પડે, સાલવા લોટી હોય ફાડે, પાડી નાખે, હાથેથી ફાડે છે ને લોકો, હાથેથી કાપડ ફાડે ને, સાલ ફાડી નાખે. આ બધા બનાવ બનતા રસ તીવ્ર હોય, દેવા એવો એટલે પરિસ્થિતિ થાય, પરિણામ નો કાબુ રહે, કંટ્રોલ બહાર જાય. કંટ્રોલ બહાર, પરિણામ તો બધાના જાય, પણ પ્રવૃત્તિ કરે ત્યારે માણસ પાગલ છે, એ પરિણામ અનુસાર પ્રવૃત્તિ કરે ત્યારે એને પાગલ કે છે, જ્ઞાન પણ કે છે, પણ એ અંદર તો જ્ઞાન પણ છે, બહાર આવી ગયું એટલું ફેર છે. એમાં સાચા ગુરુ મળવામાં મુશ્કેલ છે, મનુષ્યને જન્મ મળે, આવો ધર્મ મળે, આવા ગુરુ મળે અને તેમની વાણી એટલે ઉપદેશ મળે, સ્વરૂપને સમજાવે, સ્વરૂપ પ્રાપ્ત કરવાનો ઉપાય અને વિધિ પણ બતાવે, તે બધું મહા મુશ્કેલ છે, મહા મોંઘું છે, પણ દુર્લભ છે. ઉત્તરો ઉત્તર એ બધું દુર્લભ છે. અત્યારે તો તે બધું મળ્યું એમ કે છે, શું કે છે, બધું આ બધું મળ્યું છે તમને, એ લોકોની સાથે ચર્ચા ચાલી રહી છે એને કે છે, કે તે બધું તો મળ્યું, હવે એ બધું અત્યારે તો મળ્યું, તો હવે આત્માની રુચિ પ્રગટ કરવી, આત્મકાર્યની રુચિ પ્રગટ કરવી, જેની રુચિ તેની મુખ્યતા.
અત્યારે મળ્યું એમ કીધું,
કેમ આત્મા નું ભાન થાય, મનુષ્ય જીવન કેમ સફળ થાય તે કરવા જેવું છે. બાકી બધા પ્રસંગો આવ્યા જ કરવાના. નવા જીવો કુટુંબમાં આવશે, બીજા કેટલાક થયેલા જશે, જન્મ મરણના પ્રસંગ સૌથી મોટા છે, નાની મોટી અનુકૂળતા પ્રતિકૂળતાઓ તો થયા જ કરવાની, એ કોઈ લક્ષમાં લેવા જેવી વાત નથી. શાસ્ત્રમાં આવે છે ને કે અનંત માતાને રડાવે છે, જેટલી વાર મળ્યો સૌથી વધારે દુઃખ કોને લાગે છે? માને લાગે છે. કેમ કે માનું જે સ્થાન છે ઉદયમાં, એ સૌથી વધારે લાગણી પ્રધાન છે. બાપનું નથી ગણાતો, માનું ગણાય છે. સંસારની આ પરિસ્થિતિ છે, એ જ પ્રકારનો એનો ઉદય છે, એ જ પ્રકારનું એની યોગ્યતા પણ છે. જ્યારે જ્યારે તું મળ્યો ત્યારે તારી માતા બહુ રડી એમ કે છે. કેટલી વાર એ માતા, કેટલી માતા રડી એવી? અનંત માતાઓ રડી છે. એ માતાની આંખોના આંસુના જથ્થો કેટલો? સમુદ્રો ભરાય. કેટલે આંસુના સમુદ્રો ભરાય એટલી માતાને ત્યાં રડાવી છે. પણ તે એટલી માતાના દૂધ પીધા છે કે દૂધનો જથ્થો ભેગો કર્યો તો એના પણ સમુદ્ર ભરાય. એટલી વાર જન્મો, ત્યારે જન્મો ત્યારે માતાનું દૂધ પીએ છે ને, તો કેટલું પીધું કે સમુદ્રો ભરીને. માતાઓ યોગ વખતે રડી કેટલી કે એના આંસુના સમુદ્ર ભરાય એટલી. એટલા હિસાબ વિનાના જન્મ મરણ કર્યા છે, એટલે કે તે અનંત જન્મ મરણ કર્યા છે. હવે એ પ્રસંગ કઈ નવા નથી, અનંત થયા એ કઈ નવા નથી, એટલે એનું વજન ઉઠાવી દે. એ બધા પ્રસંગોનું વજન, સંયોગ વિયોગનું વજન જ ઉઠાવી દઈએ. એક જ વાત ઉપર વજન જવું જોઈએ, મારું આત્મકલ્યાણ કેમ થાય. આ સિવાય મારે કોઈ પ્રયોજન નથી, આ સિવાય મારી કોઈ ભાવના નથી, આ સિવાય મને બીજી કોઈ જરૂરત નથી, એમ મુખ્યતા આવે તો જીવનું કામ થાય. નહીંતર સંસારની મુખ્યતા, સંસારના સંયોગોની મુખ્યતા એટલી બધી જીવને વર્તે છે અને પરિણતિ થઈ ગઈ છે કે પરિણતિ તોડવામાં પરસેવો ઉતરે એવું છે, પરિણતિ છોડવામાં પરસેવો ઉતરે એવું છે. પછી અહીંથી આયુષ્ય પૂરું થતા આત્મા કોઈની વાટ જોવે, એક સેકન્ડ વાત જોવા નહીં, સેવા પણ ઉભો નહીં. હું જાઉં છું વાટ જોવે નહીં કે આ માણસ આવ્યો નથી, આ બધા દૂર બેઠા છે એટલે હું જરાક ન જાઉં. ઘરમાં હોય ને આગળ પાછા હોય તેની પણ વાટ જોતો નથી. આયુષ્ય પૂરું થતા પોતે એકદમ ચાલ્યો જાય છે. બાજુમાં બધા સૂતા હોય પણ સાદ પાડવાની શક્તિ પણ રહે નહીં તો ક્યાંથી બોલાવે? બાજુમાં હું તો એને કહી ના શકે કે હું જાઉં છું, મારો ટાઈમ થઈ ગયો, પાછળથી ખબર પડે ત્યારે અવાજ નીકળવો મુશ્કેલ પડે છે. એવું વિચારી રાખ્યું હોય તો ચિંતું કઈક થાય તો હું બધાને કહીશ, અવાજ નીકળવો મુશ્કેલ પડે છે. આવા વખતે પોતાની તૈયારી જ કામ આવે છે. કઈ જાતની તૈયારી? આત્મકલ્યાણ કરવા અંગેની કઈ તૈયારી કરી હશે તો એ કામમાં આવશે, ખરે વખતે કામમાં આવશે, અને એ વખતે વધારે વધારે કાર્ય કરી શકશે. બીજું કઈ કામમાં આવતું નથી. સંપત્તિ, સગા, અધિકાર, સત્તા, શરીરની તંદુરસ્તી કઈ કામમાં આવતું નથી. સંસ્કાર નાખ્યા હોય તે જ કામ આવે છે. આત્માના સ્વભાવના સંસ્કાર જો પડ્યા હોય તો એ કામમાં આવે છે, અને એ સંસ્કાર રૂચિથી પડે, રૂચિ વિના ન પડે. જેને આત્મ સ્વભાવની રૂચિ છે એને કઈક તૈયારી થાય છે, બાકીનાને કઈ તૈયારી થતી નથી, એમ સમજવા જેવું છે. ઓછામાં ઓછું મિનિમમ શું કરી દેવું, કરી લેવું જોઈએ. સંસ્કાર તો નાખવા જોઈએ. કામ આવે કે શું કરે, એ વખતે જો આ આત્મકલ્યાણ ના ભાવો આવે તો એ વખતે એનું ફળ બહુ મોટું આવે છે. કુદરતની વ્યવસ્થા શું છે, એનું ફળ બહુ મોટું આવે છે. સૌભાગ્ય એમ બનવું મુશ્કેલ છે, પણ જેને કાંઈ તૈયારી કરી હોય એને એમ બનવું સંભવિત છે, અને એમ બને તો એનું ફળ બહુ મોટું છે. એટલા માટે એમ કહેવાય
તૈયારી કરી હોય અને એવું તો
નહીં, તૈયારી કરી હોય તો હાજર થાય, ચોક્કસ હાજર થાય, એવી વાત છે. અને એ બહુ લાભદાયક છે, આખું ભવિષ્ય સુધરી જાય છે, બહુ મોટી વાત છે. એટલા માટે એ વાત ઊભી થાય એના માટે પ્રયત્નો કૃત્રિમ પણ બીજાઓ કરે છે, એનું કારણ એ છે. કારણ કંઈક સંભળાવો એવું શું કરવા કરે છે, ભાન હોય તો, ભાન ન હોય તો સંભળાવે છે, પણ ભાન હોય એને તો ફેર પડે. પરિણામ ગુરુદેવ તો કોઈ બીમાર હોય એટલે ખાસ જતા
દવાખાના માસ્ટર બોલો પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો, જીનવાણી માતનો જય હો, સનાતન દિગંબર જય 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 જય.